તારીખ 13/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 544 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 318
વેદનની અપેક્ષા એ મુખ્ય છે. ચર્ચા કરી છે કે આગમમાં પર્યાય ને અભૂતાર્થ પણ કહી છે. અહીંયા પર્યાય મુખ્ય છે. વિતરાગી પર્યાય તે સમસ્ત જૈન શાસન છે એવી પ્રધાનતા પણ આપી છે. તો અહીંયા સમજવું શું? આવો, આવી ચર્ચા ચાલે છે. થોડું કાલે ચાલી ગયું છે પણ 11 ગાથા સમયસારની અને સમયસારની 15 ગાથા બંને ગાથાના વિષય વિરોધને કઈ રીતે અવિરોધપણે જોવો એ અહીંયા કહેવા માંગે છે. કે જ્યાં આશ્રય કરવાનો ઉદ્દેશ છે, જે કથનમાં આશ્રય કરાવવાનો ઉદ્દેશ છે, ત્યાં ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યને મુખ્ય કરવામાં આવે છે અને પર્યાયને ગૌણ કહીને અભૂતાર્થ કહે છે. અભૂતાર્થ કહે છે એટલે આશ્રયને યોગ્ય એવું જે શુદ્ધાત્મ તત્વ એમાં પર્યાય નથી, પણ આશ્રય કરનાર પર્યાય નથી એમ તો કઈ કહેવું નથી. સર્વથા પર્યાય નથી, ત્રીજી લીટીમાં લીધું, પણ પર્યાય સર્વથા નથી એમ નથી. કેમ કે આશ્રય તો પર્યાય કરે છે એટલે સર્વથા પર્યાય નથી એ વાત તો છે નહીં. એ સિવાય વિશેષ વાત અહીંયા એ કરવી છે 15મી ગાથાનો આધાર લઈને, કે અબદ્ધ સ્વરૂપ એટલે કે જેનો આશ્રય કરવામાં આવ્યો છે એવો શુદ્ધાત્મા અનુભવમાં આવ્યો, એ અનુભવ કરનાર પર્યાય સર્વ પર્યાયોમાં પર્યાયની અપેક્ષાએ સર્વ પર્યાયોમાં મુખ્ય છે. કેમ કે એમાં વિતરાગ ભાવ છે, નિર્દોષતા છે, સમ્યક પ્રકારે એ પરિણામ નિર્દોષ થયું છે અને આત્માના અનુભવરૂપ છે, તેથી તેને મુખ્ય કરવામાં આવે છે. મુખ્ય ત્યાં સુધી કર્યું કે એ પર્યાયનો મહિમા કરતા એમ કહી દીધું 15મી ગાથામાં કે આવો વિતરાગી ભાવનો અનુભવ છે એ સમસ્ત જૈન શાસન છે, અથવા સમસ્ત જૈન શાસનનો સાર આ વિતરાગ ભાવમાં સમાય છે. જો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય તો એ વિતરાગ ભાવ રહિત કેવળ બહિર્મુખ અને મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન સહિતનું પરિણમન એમાં કિંચિત માત્ર જૈન શાસન નથી. આને જ સમસ્ત જૈન શાસન કહી દીધું છે. એ બધા તો જળના પર્યાયો છે. ખરેખર આ વિતરાગી પર્યાયનો મહિમા કરાવવા અર્થે એ બધી વાતો ઉપર ઉપચાર આવે છે. હા, એ 20મા બોલમાં એ વાત કરી હતી. શુદ્ધાત્મા કોને કહેવો? કે અહીંયા જે વિતરાગી પર્યાય થાય, આનંદનો અનુભવ થાય, તો એ આત્મા છે, એને આત્મા કહેવો. આત્મા રૂપ થયેલી પર્યાય એને આત્મા કહી દેવો એમ.
બરોબર, આત્મા રૂપ થયેલી
આત્મારૂપ થઈ છે એ પર્યાય. કોઈ વાત યાદ આવી, એક વખત સોગાનીજીની ઉપસ્થિતિમાં રથયાત્રા નીકળેલી. રથયાત્રામાં અમે ફરીને પાછા આવ્યા. મંદિરની અંદર માણસોની ભીડ ઘણી હતી, એટલે છેવટે રથયાત્રામાંથી પછી ભગવાનને લઈને રથયાત્રા નીકળેલી, જિનેન્દ્રની રથયાત્રા. પછી ભગવાનને લઈને પાછા મંદિરમાં બિરાજમાન કરે, પછી ભક્તિ કરે. બિરાજમાન કર્યા પછી એ ભક્તિની ધમાલ ચાલતી હતી. સાગર વાળા ભગવાન દાસ શેઠ ભક્તિમાં નાચતા હતા. અમે બાર હતા, ગળદી હતી, એટલે બાર લીમડાના ઓટલે બેઠા હતા. ધમાલ ખૂબ ચાલતી હતી. કોઈ આવીને એમ કહ્યું કે ખૂબ ભક્તિ અંદર થાય છે અને શેઠ ભગવાન દાસજી ભગવાનની સામે નૃત્ય કરે છે. ભગવાનના દાસ ભગવાનની સામે નૃત્ય કરે છે. એની છાપ તો એવી કે કરોડપતિ માણસ એને નાચે, એટલે થોડું વિશેષતા લાગે, એટલી વાત એમણે કરી. કે જે લૌકિક રીતે પુણ્યમાં મોટા કહેવાય છે એવા શ્રીમંતો, શેઠિયાઓ, કરોડપતિઓ, રાજાઓ હોય તો રાજા નાચે, અરે ઇન્દ્રો હોય તો ઇન્દ્રો પણ નાચે છે ભગવાન પાસે. ભગવાનની સમક્ષ શું જોઈને નાચે છે? ભગવાનનું દેહનું શરીરનું રૂપ જોઈને કઈ નાચે છે? કે ભગવાન બહુ રૂપાળા છે? ભગવાનની વિતરાગતા જોઈને નાચે છે. અંદરમાં વિતરાગતાનો મહિમા છે. એ પરિપૂર્ણ વિતરાગતામાં ઢીમ થઈ ગયેલા છે ભગવાન. એ વિતરાગતા જોઈને નાચે છે. પોતાને પણ એ વિતરાગતા ઉપાદે છે. એની અંદર શું આશય છે? કે જેને એ વિતરાગતાનો મહિમા આવ્યો છે એ વિતરાગતા, પરિપૂર્ણ વિતરાગતા જોઈને નાચી ઉઠે છે. એમણે તો એમાંથી એક લાક્ષણિક અર્થ ઘટાવ્યો હતો એ દિવસે, કે લૌકિકમાં પુણ્યવંત કહેવાતા અને મોટા કહેવાતા. પુણ્યને લઈને મોટા કહેવાય છે ને, જીવ ક્યાં કોઈ મોટો નાનો છે? પણ લૌકિક પુણ્યને લઈને મોટા કહેવાતા એવા પણ જ્યાં નાના થઈ જાય છે. નાચે ત્યારે તો નાના થાય છે ને, પોતાની દીનતા અને પોતાની લઘુતા ત્યાં પ્રદર્શિત થાય છે. તો પછી જેની પાસે મોટા કહેવાતા નાના થાય છે એમાં મોટાએ શું છે? એવો વિચાર કોઈ વિચિક્ષણ જીવને આવે છે? એમાંથી આ વાશો બોલી દાદા, કોઈ વિચિક્ષણ જીવને એમ વિચાર થાય છે કે અરે આ તે શું છે? જે મોટા કહેવાતા નાના થઈ જાય છે તો આમાં મોટાઈ શેની છે? એવું કોઈ વિચિક્ષણ જીવને એ વિતરાગતાની મોટાઈનો અંદરથી જિજ્ઞાસાભર્યો વિકલ્પ ઉત્પન્ન થાય છે. અને એ વિતરાગતાને જોવા, વિતરાગતાને ઓળખવા લલચાય છે, આકર્ષાય છે. એવો અહીંયા બહારના પ્રભાવના કાર્યોનો અંતરાશય રહેલો છે. પૂછો ને, આ પૂજા પ્રભાવના રથયાત્રા શું કહે? રથયાત્રામાં આ મર્મ છે. બહારની ધમાલ એ જૈન શાસન નથી, એ તો કહી દીધું. તો કે એ જૈન શાસન પણ એને તો કહેવાય છે ને જૈન શાસન, કે આ જૈન શાસનની પ્રભાવનાથી કે એની અંદર આ વિતરાગતા હોય. એ વિતરાગતા પ્રત્યે કોઈ વિચિક્ષણ જીવને જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એટલે એને ઉપચાર કરવામાં આવે છે કે આ જૈન શાસન છે. ખરેખર તો વિતરાગતા તે જૈન શાસન છે, જે અહીંયા કહ્યું તે પર્યાય જૈન શાસન છે. ત્યાંથી ચાલે છે પાનું 152. આહા, મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ કરું છું, ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. આ સાધક જીવ આમ સમજે છે, આમ જાણે છે, આમ અનુભવ કરે છે કે અંદરમાં જે આ આત્મદ્રવ્ય છે એ નિર્વિકાર આત્મદ્રવ્ય છે, સર્વાંગ નિર્વિકાર તત્વ છે, એવો હું છું એમ જ્યાં લક્ષ્ય કરું છું. લક્ષ્ય કરું છું એટલે એવો હું છું એમ જ્યાં લક્ષ્ય કરું છું ત્યાં એ લક્ષ્ય કરનાર પર્યાયમાં વિતરાગતા ઉત્પન્ન થાય છે, રાગાદી વિકારનો દોષનો નાશ થઈ જાય છે. આમ કરું છું ત્યાં આમ સહજ આવે છે, જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં વિતરાગતા સહજ આવે છે. હું સહજ કરું છું એ નથી લીધું, અહીંયા પર્યાય થાય છે ત્યાં એ વાત ભાષા આવી છે કે જ્યાં હું અંદરમાં લક્ષ્ય કરું છું કે હું આવો છું, શુદ્ધ નિર્વિકાર છું, ત્યાં પર્યાયમાં વિતરાગતા આવી જાય છે. કરવી પડતી નથી, લાવવી પડતી નથી, સહેજે આવી જાય છે. જ્ઞાન એ તો કહેવામાં એવો વિકલ્પ ને ભાષા ભેદ છે, એનું વાચ્ય છે એમાં તો જ્ઞાન સીધું લક્ષ્ય કરે છે. વિકલ્પની આડ વિના સીધું જ્ઞાન લક્ષ્ય કરે છે કે હું આવો એમ. જ્ઞાનમાં ફોટો પડે છે, જ્ઞાનની પર્યાયમાં શુદ્ધાત્મ દ્રવ્યનો ફોટો પડે છે કે હું આવો, એમાં વિકલ્પ નથી. સીધું જ્ઞાન ને આત્મા બે જ છે, વચ્ચે વિકલ્પ નથી. ત્યાં વિતરાગતા આવે છે, વિતરાગતા આવે છે એમની, એ વિતરાગતા વેદન રૂપ આવે છે, અનુભવ રૂપ આવે છે એમ કેવું છે. એ વેદનની પર્યાય મુખ્ય છે. પર્યાયની કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પર્યાયની સ્થિતિમાં, પર્યાય એટલે વસ્તુની પોઝિશન, એ કોઈ પણ પર્યાયની સ્થિતિ જે છે એમાં શુદ્ધાત્મ દ્રવ્યના વેદનની પર્યાય મુખ્ય છે. એ સિવાયની કોઈ પર્યાય મુખ્ય નથી એમ કહેવું છે. અહીંયા દ્રવ્યની અપેક્ષા જ નથી લેવી. જ્યાં વેદનની પર્યાય મુખ્ય છે એમ કહ્યું છે ત્યાં દ્રવ્યની અપેક્ષા લેવી નથી. પણ દ્રવ્યને મુખ્ય કહ્યું છે કે એ વાત અહીંયા લેવી નથી, પછી અહીંયા એ વાત ચાલતી નથી, પછી એનો પ્રશ્ન રહેતો નથી.
ઘણી બધી પર્યાયોમાં, આ પર્યાય
સર્વ પર્યાયોમાં શુદ્ધાત્મ દ્રવ્યના વેદનની પર્યાય જ મુખ્ય છે. ખરેખર તો આમ કહેવા પાછળ પણ એક આશય છે કે જે અસ્તિત્વનું ગ્રહણ થાય છે એ વેદનથી થાય છે. ચર્ચા ચાલે ને બેન શ્રી સાહેબ, તો એ વાત વિશેષ કહેતા હતા. મારા એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હિન્દી ભાષા કે આપને આ સમ્યક દર્શન પ્રાપ્ત થયું ને અનુભવ થયો પહેલા આપની સ્થિતિ શું હતી એ અમારે જાણવું છે, એટલા માટે કે અમને પણ એવી કંઈ પ્રેરણા મળે. આવો સીધો પ્રશ્ન હતો, વ્યક્તિગત પ્રશ્ન કોઈ ઓછા કરે, પણ એને હિંમતથી પ્રશ્ન કહે કે બધાને એક સરખું હોતું નથી. અમને તો ત્યારે બહુ જ ઓછું જાણવા મળ્યું હતું, કેમ કે ગુરુદેવ સંપ્રદાયમાં હતા, સ્થાનકવાસીના શાસ્ત્રમાંથી થોડું લઈને પછી અંદરથી કાઢતા હતા, કારણ કે સામે શાસ્ત્ર તો રાખતા હતા પહેલેથી, પદ્ધતિ હતી.
બરાબર,
થોડીક વાત વાંચીને પછી અંદરથી આત્મામાંથી જે પૂર્વ સંસ્કાર હતા એ વર્ષ બધું વ્યાખ્યાન કરતા હતા. વાત ચોખ્ખી આટલી અત્યારે તમને જેટલી સ્પષ્ટ ચોખ્ખી મળી છે એટલી અમને ત્યારે મળતી નહોતી, કેમ કે સંપ્રદાયમાં હતા. છતાં પણ, અને ત્યારે તો પહેલા સંશોધન ચાલતું હતું કે જગતમાં ઘણા મતો છે, આ સ્થાનકવાસીમાં પણ એવા, આ બીજા પણ મતો છે, સાચું શું, એવા બધા ઘણા વિચારો આવતા હતા. આ બધી વાત કરી, છતાં કોઈ પણ જીવને સમ્યક દર્શન પહેલા પોતાના જ્ઞાયક સ્વભાવના વિચારો તત્વચિંતનની અંદર હોય છે, સ્વભાવનું ચિંતન હોય છે, એ સામાન્ય વાત છે. એક પ્રશ્ન અંદર પેટા પ્રશ્ન એવો હતો કે આપ તે વખતે કયું પુસ્તક વાંચતા હતા, એવું પણ પૂછી લીધેલું. કોઈ પુસ્તક વાંચવાનો નિયમ નથી કે સમ્યક દર્શન પહેલા આ જ પુસ્તક એને વાંચતો હોવો જોઈએ, સમયસર જ વાંચતો હોવો જોઈએ, અનુભવ પ્રકાશ જ વાંચતો હોવો જોઈએ, પ્રવચન સાર જ વાંચતો હોવો જોઈએ. એમાં આ ગાથા પછી પ્રશ્ન એ ઉઠે કે એમાં આ ગાથા જ વાંચતો હોય, એમાં કયું વાક્ય વાંચતો હોય, એ પ્રશ્ન બધા ચાલે. એવો કોઈ નિયમ છે પણ ફરી ફરીને એ વાત દોહરાવતા હતા કે જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવામાં આવે છે અને જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવાનો ત્યાં પ્રયાસ હોય છે, પ્રયત્ન હોય છે. એ વાત વારંવાર આવતી હતી, અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરે એને અનુભવ થાય છે. એ અસ્તિત્વ ક્યાંથી ગ્રહણ કરવું, બસ આ સવાલ છે. વિકલ્પ વિનાની જે જ્ઞાનની વેદના છે, વિકલ્પ વિનાનું જે જ્ઞાન વેદન છે, ત્યાંથી પ્રગટ અસ્તિત્વ છે, ત્યાં પ્રગટ અસ્તિત્વ છે આત્મા. એવું જો અંતરલક્ષ કરવામાં આવે કે આ હું તો જ્ઞાનમય છું, તો જ્ઞાનમય છું એટલે એને ક્યાંથી અસ્તિત્વ કરશે, કે જ્ઞાન વેદનમય છું એ વેદન જ મુખ્ય છે એમ કેમ. અહીંયા જે વાત લીધી ને કે એ વેદનની પર્યાય મુખ્ય જ છે, ત્યાંથી અસ્તિત્વ પકડાય છે. એમ છે ને કે કોષ્યો ધુમકો મારીને તળિયે ગયો હોય કૂવાનો, ઉપર આવવા માટે એને ઠેસ મારે ખાલી અંગૂઠાથી, સડસડાટ ઉપર આવે છે, તરતા જાણતા એને ખબર હોય. પાણી હાથથી પાણી મીંજીને ઉપર આવે તો વાર લાગે, અને એમાં જો શ્વાસ રોકવાની સ્થિતિ છૂટી જાય તો પાણી પેટમાં જાય, ઢોળવાને લઈને પાણી રોકાય છે. જો શ્વાસ ન રોકી શકે તો પાણી નાખવા તે મોઢું બંધ હોય તો અંદર જવા માંડે તો તરતા હોય ને ખબર. પણ જો નીચે એક ઠેસ મારે અંગૂઠાથી, એક સેકન્ડમાં સરસરાટ ત્રણ ચાર માથોડા પાણી નીંદીને સપાટી ઉપર આવી જાય. એ આ ઠેસ મારવાનો વિષય છે, અસ્તિત્વનું ગ્રહણ કરી લેવું છે. એકદમ આધાર લઈ લેવો છે કે આવો હું જ્ઞાયક છું, એ ત્યાંથી લેવામાં આવે છે. એટલે એ વેદનની પર્યાય મુખ્ય જ છે એમ કહે છે, વેદનની પર્યાય છે મુખ્ય જ છે. દ્રવ્ય તો વેદનમાં આવતું નથી, જેનો આશ્રય લે છે એ તો વેદનમાં પણ આવતું નથી, જેનો આશ્રય દ્રવ્ય લે છે એ તો વેદનમાં આવતું નથી. શક્તિરૂપ તત્વ છે એ તો પર્યાય વેદનમાં આવે છે, એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. પોતે એમ કહે છે સાધક જીવ, એમ કહે છે કે એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. તેને તું ગૌણ કરી નાખ એ નહીં ચાલે નાથ, એમ કહે છે. ભાઈ તું એને ગૌણ કરી નાખ, એ હદે ગૌણ કરી નાખ એ વાત પણ નથી, એને તું ગૌણ કરી નાખ એકાંત ઘણા કરી જાય છે. એક સમયે કેવળ જ્ઞાનની પર્યાય પણ અભૂતાર છે ને એ આશ્રય કરાવવા શાસ્ત્રમાં પણ કહ્યું છે, પણ એની સાથે બીજી વાત એને વેદનની મુખ્યતાની ન સમજાણી હોય અને એમને દીધે જ રાખે તો પત્તો લાગશે
નહીં,
એ જાતનો એક પ્રકારનો આગ્રહ સેવશે, વિકલ્પ કરશે અને નિશ્ચયનો આભાસ એમાંથી પેદા થશે. આ નિશ્ચયાભાસ નહીં પેદા થવાનું કારણ એનો કોઈ પોઈન્ટ હોય કે અહીંયા નિશ્ચયાભાસ નથી એની ખાતરી કરવાની હોય, ટાળો મેળવવાનો હોય, તો એને વેદન વેદનના વિષયની અંદર એ કઈ રીતે ચાલે છે મુખ્ય ગુણમાં, ત્યાંથી એ પકડાઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બાળકું ત્યારે ચર્ચા ચાલી સમાજમાં, સોનગઢના સમાજમાં, બહારની વાત નથી. લાગે છે નિશ્ચયાભાસી, ભલે આ લોકોએ સમજ્યા વિના બહાર પાડી દીધું છે બે જણાએ, પણ લાગે છે કોઈ નિશ્ચયાભાસી કુટસ્થ કહેતા અપરિણામી કુટસ્થ કહેતા. ગુરુદેવ એક વખત રૂમની અંદર ચર્ચા માંગી હતો, પોતે એ વાત કાઢી. એ દિવસો હતા ત્યાર પછીના, બે ચાર છ મહિનાના દિવસો હતા. ગુરુદેવની રૂમમાં ચર્ચા માટે ગયો, પોતે વાત કાઢી કે આ સોગાનીને ઘણા નિશ્ચયાભાસી કહે છે, પણ એ નિશ્ચયાભાસી નથી, એનું કારણ છે કે આ પોઈન્ટ કાઢે છે એમ કરીને એક બોલ કાઢ્યો. ચંદુભાઈ કાકડે ઉભા હતા બારણામાં, આવી ગયા હતા. દૃષ્ટિ પ્રકાશ લાવો કબાટમાંથી, એમાં પોતાના કબાટમાંથી દૃષ્ટિ પ્રકાશ કઢાવીને બોલ કાઢ્યો કે આચાર્યોના શાસ્ત્ર એકાંતમાં વાંચું છું ત્યારે અંદરમાંથી આનંદની બુંદ જરે છે, બુંદ બુંદ જરે છે, બે શબ્દ વાપર્યા છે. આ જે આનંદની બુંદનું વેદન છે ને, એને એ બતાવે છે કે નિશ્ચયાભાસી નથી. આવી ચર્ચા કરી એ વાત બતાવવા માંગતા હતા કે આ જીવ નિશ્ચયાભાસી નથી, એનું કારણ એ છે. બે પોઈન્ટ કહેતા હતા, એક એ વાત લીધી હતી અને એકમાં પોતે જ લખ્યું છે કે કોઈ ભલે ને નિશ્ચયાભાસી કહે, અમારે તો અંદરમાં આનંદનું વેદન આવે છે, એ વાત પણ એમણે લખી છે. એ બીજી વાત કરી કે આ જે લખે છે કે આનંદનું વેદન આવે છે, એ જે વેદનની મુખ્યતા કરે છે, પર્યાયની અનેક જગ્યાએ અત્યંત ગૌણતા કરવા છતાં અહીંયા પાછી જે વેદનની અપેક્ષા એ મુખ્યતા કરી છે, એ સ્પષ્ટ સૂચિત કરે છે કે નિશ્ચયનો આભાસ ત્યાં નથી. એ વાત કાઢી ત્યાં એમ અહીંયા એમ કહે છે કે 11મી ગાથામાં પર્યાયને સઘળો વ્યવહાર અભૂતાર્થ કહીને જે વાત કરી છે, ત્યાં આ વાત પણ સાથે સાથે કરવામાં આવે છે કે વેદનની પર્યાય મારે મુખ્ય છે, એ વેદનની પર્યાય જે મારે મુખ્ય છે તેને તું ગૌણ કરી નાખે નહીં ચાલે, નહીં ચાલે એમ કહ્યું છે. એ અમારે નહીં ચાલે, કેવો ધ્વનિ ટોન કેવો આવ્યો છે, એ નહીં ચાલે એમ કહે છે. કેમ કે ત્યાં જ વ્યવહાર નિશ્ચયની સંધિ લાગે છે. જે વેદનનો વિષય છે એ વ્યવહારનીનો વિષય છે, ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્ય છે તે નિશ્ચયનીનો વિષય છે. એ બેની સંધિ શું છે કે સંધિ એ છે કે પર્યાય અંતર્મુખ થઈને જે આ દ્રવ્યમાં વળે છે ત્યારે અંદર જે વિતરાગતાનું લક્ષ્ય કરતા વેદન આવે છે એને દ્રવ પર્યાયની સંધિ થઈ એમ કહેવામાં આવે છે. બે સદ્રશ થાય છે, એકાકાર થાય છે. જેવું દ્રવ વિતરાગ સ્વભાવે છે એવી જ પર્યાય વિતરાગ ભાવે ત્યાં થઈ જાય છે. એ કહેવા પાછળ એનો આશ્રય નથી કરાવો, એ વેદનની પર્યાય મુખ્ય કહેવા છતાં એનો આશ્રય નથી કરાવો. તમારો જોકે પ્રશ્ન જ નથી, પણ કેટલાક વ્યવહારાભાસી જીવ વ્યવહારના આભાસમાં પર્યાયની ભાવના ઉત્પન્ન થતાં મને મુનિપણું હો, મને કેવળ જ્ઞાન હો, એવી જે ભાવના તો આવે છે ને, સમ્યક દ્રષ્ટિને આવે છે. સમ્યક દ્રષ્ટિને વર્તમાન વેદન ઉપરાંત, વર્તમાન વેદન તો વર્તમાન ગુણસ્થાન અનુસાર હોય, પછી ઉપરના ગુણસ્થાનની પર્યાયની ભાવના આવે છે. શ્રીમદજી અપૂર્વ અવસર ગાયો એમાં મુનિપણાની ભાવના ભાવીને કેવળ જ્ઞાન પર્યંતની ભાવના ભાવી છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને બંધ. તો એમાં પહેલા મુનિપણાની બધી ભાવના લીધી છે કે આવો હું વિતરાગી મુનિ ક્યારે થાવ, ત્યાર પછી પોતાને ગુણસ્થાન ઉપર ઉપર ચડતા ચડતા શૈલેષીકરણ ને તેજ વિતરાગ અવસ્થા હર્યંત અવસ્થા સર્વજ્ઞ પદ મને પ્રાપ્ત થાવ એવી ભાવના લીધી છે. પણ એ ભાવના હોવા છતાં વર્તમાન ગુણસ્થાન અનુસારનું ગ્રહસ્થ દશામાં વિતરાગી પર્યાયનું વેદન હોવા છતાં એક પર્યાયની મુખ્યતા નથી. વર્તમાન પર્યાયની નહીં અને ભાવિ પર્યાયની આશ્રયની દ્રષ્ટિએ મુખ્યતા નથી. આશ્રય તો એ વર્તમાનનો નહીં અને ભવિષ્ય પર્યાયનો નહીં. એ વાત સાથે ને સાથે રાખે છે, બે વાત એક સાથે ઉભી રાખે છે. આમ કેવું છે, આનો સુમેળ કેમ થાય, બસ એટલું જો સમજાય તો ખોટી રીતે ક્યાંય ફસાઈ જાય
નહીં.
હા, એક અપેક્ષા એ આશ્રય અપેક્ષા એ જ છે, એમ હે પણ થતો નથી. પણ કોણ અહીંયા ઉપદેશ કોને ચાલે છે? કેવળ જ્ઞાની ને તો ઉપદેશ ચાલતો નથી. ઉપદેશ તો છદ્મસ્ત ને ચાલે છે ને, કે જેને કેવળ જ્ઞાન નથી. છદ્મસ્ત ને એટલું તો પકડવું જ પડશે કે એક સમયની પર્યાયનો આશ્રય કરવાનો નથી, કેવળ જ્ઞાનની ભાવના મને થશે. આવું પરિપૂર્ણ વિતરાગી કેવળ જ્ઞાન મને પ્રગટ થાવ એવી ભાવના થશે. પણ આશ્રય ન થાય એ વાતની બરાબર સાવધાની રહેવી ઘટે છે. બેલેન્સ રહેવું જોઈએ છે. આશ્રયનું સ્થાન આશ્રયનું સ્થાન છે, હૃદયનું એ જ સમયે મિથ્યા થઈ જાય. પુરુષાર્થ અંતર્મુખ સ્થિતિમાં રહે જ નહીં, બહિર્મુખ થઈ જાય. કેમ કે એક સમયની પર્યાય એ બહિર્તત્વ છે, બહિર્તત્વ છે. અંતરતત્વ તો એક શુદ્ધાત્મા પરમાત્મા છે, જે અંદર પરમ આત્માના પરમ સ્વરૂપે બિરાજમાન છે. એનું પરમ આત્મતત્વ તે પરમાત્મા તત્વ છે. એ એક જ આશ્રયનું સ્થાન ને ઠેકાણું છે. એનો આશ્રય છૂટ્યો પછી ભલે પરદ્રવ્યનો આશ્રય ન કર્યો પણ વર્તમાન અવસ્થાનો આશ્રય કર્યો, ત્યાં વિતરાગતા ગઈ, પુરુષાર્થ ઊંધો થયો, મિથ્યાત્વ થયું, મિથ્યા જ્ઞાન થયું, મિથ્યા દર્શન થયું, બધું ફરી ગયું. એ વિશે ગુરુદેવે બહુ સરસ ખોલ્યો આ કાળની અંદર. આટલો વિષય શ્રદ્ધાને ક્યાં ક્યાં કેટલો સંબંધ છે, કયા કયા પરિણામો સાથે કઈ હદે ક્યાં શ્રદ્ધા સંબંધ ધરાવે છે, સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા, ક્યાં જ્ઞાન સંબંધ ધરાવે છે, ક્યાં પુરુષાર્થ સંબંધ ધરાવે છે. તે મિથ્યા જ્ઞાન દર્શન પુરુષાર્થને સમ્યક જ્ઞાન દર્શન પુરુષાર્થના પરિણામના છેડા ક્યાં ક્યાં કેવી રીતે અડે છે એનો ખ્યાલ ચારે બાજુથી કરાવ્યો. નહીતર આગમનો અભ્યાસ કરીને પણ બુદ્ધિશાળી બુદ્ધિમાન માણસો પણ ભૂલે છે. કેમ કે અનુભવ નથી એટલે ભૂલ ખાઈ જાય છે અને વિચારે છે કાંઈક ને થઈ જાય છે, અંદર મિથ્યાત આવી જાય છે, એની ખબર પડતી નથી. પર્યાયનો આશ્રય કરવાનો પ્રશ્ન જ નથી, મિથ્યા દ્રષ્ટિ કરે છે. પર્યાયનો આશ્રય પર્યાય આશ્રય પરિણામ મિથ્યા દ્રષ્ટિને છે. ધ્રુવને તો કરવાનો, ધ્રુવને તો આશ્રય કરવો કે નહીં કરવો એક પ્રશ્ન ધ્રુવ માટે તો છે નહીં. હવે જે પર્યાય છે એ કાં તો પોતાનો પર્યાયનો આશ્રય કરે એટલે વર્તમાન જેટલો ઉઘાડ છે અથવા રાગાદી છે એમાં હું પણ વિદે મિથ્યાત્વ ભાવે, અને કાંઈ પર્યાય સમ્યક સન્મુખ થઈને, સમ્યક થઈને કહો કે સન્મુખ થઈને કહો, પોતાના મૂળ સ્વરૂપને અસલ સ્વરૂપને મૂળ ચૈતન્ય ધાતુ જે છે આત્મા એને હું પણ આશ્રય કરી લઈએ કે હું આવો છું, બસ તો એ યથાર્થ છે ને સમ્યક છે. નહીતર પર્યાય પર્યાયનો આશ્રય તો અનાદિથી કરીને પર્યાય મૂંઢપણું પર સમય પણ તો ચાલે છે. અશુદ્ધ જે ત્રિકાળી દેવ છે એ તો અશુદ્ધ છે ને, ક્યારે જે ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્ય છે એ તો ક્યારે અશુદ્ધ છે નહીં. હવે કયું અશુદ્ધ દ્રવ્ય આશ્રય કરે? એ તો પોતે પર્યાય જ કરે છે. હા, મિથ્યા દ્રષ્ટિમાં એ પ્રમાણનું દ્રવ્ય છે, એ પ્રમાણનું દ્રવ્ય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ વર્તમાન પર્યાયનો આશ્રય કરે છે એમ કહેવાય છે, પણ ત્યાં પર્યાય પ્રધાનતા એ આખા દ્રવ્યને કહેવા કહેવામાં આવ્યું છે. પર્યાયની પ્રધાનતાથી દ્રવ્યને કહેવાય, ગુણની પ્રધાનતાથી દ્રવ્યને કહેવાય, ને દ્રવ્યની પ્રધાનતાથી દ્રવ્યને કહેવાય. એવી જ રીતે ગુણને પણ ગુણની પ્રધાનતાથી કહેવાય, દ્રવ્યની પ્રધાનતાથી કહેવાય, ને પર્યાયની પ્રધાનતાથી કથન કરી શકાય. એવી જ રીતે પર્યાયને દ્રવ્યની પ્રધાનતાથી કહેવાય, ગુણની પ્રધાનતાથી કહેવાય, ને પર્યાયની પ્રધાનતાથી. આવી કથનની વિવિક્ષાઓ તો અનેક પ્રકારે છે. હવે ત્યાં કઈ અપેક્ષા એ વાત ચાલે છે એ જો સમજાઈ જાય તો વાંધો ન આવે, નહીતર લોચો માર્યા વિના ગોટો કરે. આવો વિષય છે, એટલે તો આ બધું ખુલ્યું છે કે ભાઈ જુઓ અહીંયા વેદનની વાત ચાલે છે. ત્યાં કહે છે કે વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તું ગૌણ કરી નાખે નહીં ચાલે. નાથ એમ કરીને સંબોધન કર્યું છે કે તું પણ ભગવાન છો બાપુ, તું ભગવાન છો, ત્રણ લોકનો નાથ છો, તું એ રીતે વેદનને ગૌણ કરીશ નહીં. પૂર્ણાનંદનો સન્મુખ થઈને હું આવો છું એમ જ્યાં જાણ્યો, જાણ્યોની અનુભવમાં પણ આવ્યો, એ અનુભવમાં આવ્યો, એ અનુભવની પર્યાય ગૌણ નહીં થાય હો, એને વેદનથી મુખ્ય કરવામાં આવી છે. વેદનની મુખ્યતા વર્તી રહી છે. વર્તમાન વિતરાગી પર્યાયમાં વેદનની મુખ્યતા જે વર્તી રહી છે, આશ્રય થયા વિના વેદનની પર્યાય મુખ્ય થઈ રહી છે, વર્તી રહી છે, વેદાઈ રહી છે. જો વેદનનો આશ્રય થયા વિના વિતરાગી વેદન વેદાઈ રહ્યું છે મુખ્યપણે, જેને ત્રિકાળીના આશ્રયમાં રહેતા, ત્રિકાળીનો આશ્રય કરતા, ત્રિકાળીનો આશ્રય રહેતા વેદન ઉઠ્યું, વેદન ઉપજ્યું, તે વેદન મુખ્યપણે વેદાઈ રહ્યું છે, એને એ સ્થાનમાં નહીં રાખે તો કલ્પના એ ચડીને એને ગૌણ કરશે, એમ કહે છે. એને ગૌણ નહીં થાય હો, એમ કહે છે. એ ગૌણ નહીં થાય હો, અહીંયા વર્તે છે, અહીંયા જે વેદન વર્તે છે એ ગૌણ નહીં થાય હો, એમ કહે છે. એ ગૌણ નહીં થઈ શકે, નહીતર કલ્પના એ ચડી દઈશ વેદન વગરનું હતું. એવી રીતે પર્યાયને ઉડાવવા જઈશ, વેદનને પણ મુખ્યતા એ ઉડાવવા જઈશ, કલ્પના એ ચડી દઈશ. એ કલ્પનાનો આ વિષય નથી. બહુ સૂક્ષ્મ વાતો કરી. હા, એ અહીંથી થાય છે. એ તો તમે દ્રવ્યનું લક્ષણ આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, જ્યારે કહ્યું હતું પર્યાયને ગૌણ કરવાનું, પર દ્રવ્યમ પર ભાવમ હેયમ ઇતિ, ત્યાં સુધી કહી દીધું હતું. એ તને સ્વદ્રવ્યનું લક્ષ કરાવવા માટે અને વર્તમાન અવસ્થાનું લક્ષ તને છે એ છોડાવવા માટે વાત કરી હતી. અથવા બહિર્મુખ પણ જે વર્તમાન પર્યાયના આશ્રયથી વર્તી રહ્યું છે એ છોડાવવા માટે અને અંતર્મુખ કરાવવા માટે તને એનું હે પણ બતાવ્યું હતું. પણ એમાં વેદન ગૌણ થઈ જાય છે એ વાત અમે ત્યારે પણ કહેવા માંગતા નહોતા, એમ કેમ છે? ફરીથી વર્તમાન વેદન છે કે નહીં? ભૂતકાળનો વિષય તો સ્મૃતિનું સ્મૃતિ જ્ઞાનમાં જાય છે. જે ભૂતકાળમાં વેદન થયું તે તો સ્મૃતિનો વિષય થાય છે. ભૂતકાળ માત્ર બધો સ્મૃતિનો વિષય છે, ભવિષ્યનો વિષય છે એ ભાવનાનો છે. પણ જે કાંઈ વર્તમાનમાં વેદન ચાલે છે એ તો ત્રિકાળીના આશ્રય ચાલે છે. જો ત્રિકાળીનો આશ્રય ન હોય તો વિતરાગી વેદન પર્યાયમાં હોય જ નહીં. આ તો નિયમબદ્ધ વાત છે. શું
નિયમબદ્ધ?
આટલી તો વાત ફિક્સ છે, એમાં જરાય આગું પાછું ચાલે એવું નથી. તો એને એમ કહે છે કે અમે જે આ કથન કર્યું છે કે એક સમયની પર્યાય ચારે જાતિની, ઉપશમ, ઉપમુક્ષ, ઉપશમ, ક્ષાયક અને ઉદયિક, ચારે પ્રકારની જે પર્યાયો છે એ આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ્ય કરવા યોગ્ય નથી. ત્યાં એનો આશ્રય છોડાવવાની અપેક્ષા એટલે મર્યાદિત વાત છે. અને અહીંયા પણ અમારે પણ સ્વદ્રવનો અને સ્વદ્રવનું લક્ષ્ય રહી વર્તી રહ્યું છે. સ્વદ્રવનો આશ્રય અને સ્વદ્રવનું લક્ષ્ય અંદરમાં વર્તી રહ્યું છે. ત્યાં વેદનની પર્યાય ચાલે છે, એ વેદન અપેક્ષા એ મુખ્ય ચાલે છે. આશ્રયનો વર્તતો નથી. વેદન ચાલે છે તો વેદનનો આશ્રય વર્તતો નથી. એ જે કુદરતી પરિસ્થિતિ છે એને તો જેમ છે એમ સમજીને જરાય આગું પાછું કરવા જાય તો તત્વ આખું ફરી જાય છે, બદલાઈ જાય છે, એમ કેવું છે. શું કહે છે કે એ તો તમે દ્રવ્યનું લક્ષ્ય ને આશ્રય કરાવવા પર્યાય ને ગૌણ કરી હતી અથવા કહી હતી, ગૌણ પણ કહી હતી. પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે, દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ પડેલી રહે છે, વર્તમાન વેદન ને સ્વીકારતી નથી. મુખ્ય ગૌણ જ્ઞાનમાં થાય છે. એમાં જે રીતે દ્રષ્ટિને અનુસરીને દ્રવ્યની મુખ્યતા છે એ મુખ્યતા તો એમ જ રહે છે. બહુ સૂક્ષ્મ વિષય એટલા માટે છે કે દ્રષ્ટિ તો એકલા સ્વદ્રવ્યને વિષય કરે છે ને એ તો ફરતી જ નથી, એનું સ્થાન છોડતી નથી, એના વિષયને છોડતી નથી, એના વલણને છોડતી નથી, એના ભાવને છોડતી નથી. હવે મુખ્ય ગુણ પણ જ્ઞાનમાં થાય છે, બીજા કોઈ ગુણમાં મુખ્ય ગુણ પણ થતું નથી. જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાન ગુણ પરિણમે છે, એમાં મુખ્ય ગુણ પણ થાય છે. એ ચર્ચા ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કરી છે. એ પ્રશ્ન પૂછ્યો છે એમના સાધ્યાયે, તો એમ પૂછો કે સમ્યક દર્શનમાં મુખ્ય ગુણ પણ કેમ થાય? તો કે શ્રદ્ધામાં થતું નથી, શ્રદ્ધાને મુખ્ય ગુણ કરવાનો વિષય નથી. શ્રદ્ધા તો અવળી પડે તો એક પરતત્વને મુખ્ય કરે છે અને સ્વતત્વની સામે જ જોતી નથી. જો સ્વતત્વને વિષય કરે છે તો સઘળાય પરતત્વને એ છોડી દે છે, એમાં પર્યાય તત્વ પણ આવી જાય છે. એને મુખ્ય ગૌણનો પ્રકાર પરિણમનમાં પડતો નથી. હવે જ્ઞાનમાં જે મુખ્ય ગૌણ પણ થાય છે એમાં શું કે જે દ્રષ્ટિએ જે વિષય કર્યો એની મુખ્યતા તો જ્ઞાનને છૂટતી નથી. ક્યારે તે દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાં ગૌણ થઈ જાય એવું બનતું નથી. પણ અહીંયા પર્યાય મુખ્ય છે ને, એ વેદનથી મુખ્યતા છે. જે રીતે દ્રષ્ટિના વિષયને મુખ્ય કર્યો છે એવી અપેક્ષાથી અહીંયા મુખ્યતા નથી લેવી. ભલે વેદન મુખ્ય છે તો પણ આમ છે, આટલી સૂક્ષ્મતા છે. બે મુખ્ય કહી દીધું. એક વ્યવહારમાં પણ એવું બને છે. દાખલા તરીકે એક માણસને ઘણી દૂર સુધી પહોંચવું છે, એને ખ્યાલ આવ્યો કે રસ્તો લાંબો છે અને રસ્તામાં રાત પડી જાય તો જોખમ છે, માટે રાત પડે તે પહેલા સાંજ સુધીમાં આ રસ્તો કાપતો રહ્યો. તો ત્યાં એને ઝડપથી ચાલવાની મુખ્યતા થશે. શું થશે? આવી સમજણ પાછળ એને શું થઈ જશે? પ્રક્રિયા શું થશે વર્તમાનમાં કે એકદમ એની જે ચાલ છે તેજી પકડશે, ધીમે ધીમે ઠાગા થયા કરીને હાલશે ને ક્યાંય રોકાશે
નહીં.
બરાબર છે. તો અહીંયા જે વર્તમાનમાં ચાલની તેજી થવી તે મુખ્ય છે, એક મુખ્યતાનો પ્રકાર. બીજી રીતે જોવો તો ખરેખર એ ચાલની તેજી થવી એમાં મુખ્યતા તો જલ્દી પહોંચવું એની છે, એના ધ્યેયની મુખ્યતા છે, જ્યાં પહોંચવું છે એની મુખ્યતા છે. એક સાથે બે વિષય મુખ્ય થઈ ગયા, થયા કે નહીં? એકને વશ બીજું મુખ્ય થઈ ગયું. જે સ્થાને નિયત સ્થાને નિયત સમયમાં પહોંચવું છે એની મુખ્યતાને વશ વર્તમાન ચાલની તેજી છે એ મુખ્ય થઈ છે. એક સાથે બે મુખ્યતા થઈ કે ન થઈ? એમ અહીંયા બે મુખ્યતા થાય છે. કે એનું જે ત્રિકાળી ઉદ્રવ છે એ એનું સર્વસ્વ છે, અનંત અનંત ગુણ નિધાન એનું, સારી ગુણ સંપત્તિ એમાં પડી છે, આત્માની સમસ્ત તમામ ગુણ સંપત્તિ એમાં પડી છે, અને પૂરેપૂરો જે ગુણનો ભંડાર છે એ એને મુખ્ય છે. એની પાસે એક સમયની પર્યાય પૂર્ણ હોય કે અપૂર્ણ શુદ્ધ હોય, અપૂર્ણ વિતરાગતાની હોય કે અપૂર્ણ વિતરાગતાની હોય, પૂર્ણ ગુણવંત હોય કે અપૂર્ણ ગુણવંત હોય, સદોષ સહિત હોય તો પણ એ એક સમયની પર્યાય એકનું સ્થાન તો પામતી જ નથી. કેમ કે એ તો અનંતમાં ભાગે છે. પૂર્ણ કેવળ જ્ઞાનની પર્યાય પણ અનંતમાં ભાગે છે. એકનું દ્રવ તો મહાન છે, એટલે એ દ્રવ જેના જ્ઞાનમાં અને આશ્રયમાં વર્તે છે એની એટલી મુખ્યતા તો વર્તમાન પર્યાયને થવાનો પ્રશ્ન નથી. કેમ કે એને બંને વચ્ચેનું કમ્પેરેટિવ નોલેજ છે કે દ્રવ કેવડું ને પર્યાય કેવડી. બીજું દ્રવ તો રાજા છે, જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, અને પર્યાય તો એને સેવનારી છે, એની સેવા કરનારી છે. તો એને એને એનું સરખામણી વાળું જ્ઞાન નથી, કમ્પેરેટિવ નોલેજ નથી, એટલે એ સ્થાન તો ક્યારેય મુખ્યતામાં આવતું નથી. એ વાત રાખીને છે વેદનની પર્યાય મુખ્ય છે એમ કહે છે, ત્યાં પણ સ્થાન ફેર નથી. છતાં વર્તમાન વેદન છે મુખ્ય છે, જેમ વર્તમાન ચાલને મુખ્ય ન કરે તો રસ્તો કપાય નહીં, ત્યાં એનું પ્રયોજન છે એ વર્તમાનમાં છે, અને એ પ્રયોજનને એ મુખ્યપણે સંભાળે છે. જો પ્રયોજનની ગૌણતા થાય તો પ્રયોજનની સિદ્ધિ થાય નહીં, જો દ્રવ્ય મુખ્ય ન રહે તો પણ પ્રયોજનની સિદ્ધિ થાય નહીં. ખરેખર તો દ્રવ્યની મુખ્યતામાં પ્રયોજનની સિદ્ધિ છે, પણ એ પ્રયોજનની સિદ્ધિમાં આટલી અપેક્ષા જો જાણવામાં ન આવે તો પણ એ કલ્પના ઊભી થઈ જાય છે. દ્રવ્યની મુખ્યતા દ્રવ્યની મુખ્યતા દ્રવ્યની મુખ્યતા એ કોઈ કાલ્પનિક વિષય નથી, એ પ્રેક્ટિકલ વિષય છે. શું એનો પ્રેક્ટિકલ છે? કે વર્તમાન જે ઉપાડ છે પુરુષાર્થનો, દ્રષ્ટાંતમાં જેને ચાલની તેજી કહી આપણે, એ વર્તમાન પુરુષાર્થનો જે ઉપાડ છે એ પ્રયોજનની મુખ્યતા અવશ્ય છે. પ્રયોજન સદાય છે કે નહીં એ બરાબર એના ખ્યાલમાં છે, નહીંતર એને પ્રયોજનની સિદ્ધિ થાય નહીં, અથવા તો દ્રવ સામાન્યની મુખ્યતા પણ રહે નહીં. બે એક સાથે છે, બે મુખ્યતા એક સાથે આ રીતે છે. છતાં દરેકની ડિગ્રી જુદી જુદી છે. વેદનની મુખ્યતાની જે ડિગ્રી છે એ ત્રિકાળી આશ્રયની નથી, કેમ કે એમાં દ્રષ્ટિ નથી ભળતી. સમ્યક જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને વેદનની મુખ્યતા છે, દ્રવ્ય વેદનમાં આવતું નથી એવો અનુભવ વર્તે છે, તો પણ એની ડિગ્રી ત્રિકાળી દ્રવ્યની જે મુખ્યતા છે એ પ્રકારની નથી, કેમ કે એમાં દ્રષ્ટિ ભળતી નથી. દ્રષ્ટિ તો એકલી સામાન્યને આશ્રય કરીને જ પરિણમે છે, અને એ જે મુખ્યતા છે એ મુખ્યતા આખો જુદો પ્રકાર છે, અને અહીંયા વેદનની મુખ્યતાનો પ્રકાર આખો જુદો છે. પણ આ વેદનની મુખ્યતાનો જે પ્રકાર છે એ પણ એની સમજણમાં ન હોય તો અસ્તિત્વનું ગ્રહણ ત્યાંથી થતું નથી. એમ છે, પકડશે ક્યાંથી આત્મા? ત્રિકાળી ત્રિકાળી ત્રિકાળીનો વિકલ્પ કર્યા કરશે, ધ્રુવનો પણ વિકલ્પ કર્યા કરશે. જ્ઞાનમાં મુખ્ય ગુણ થાય છે તો બે પ્રકારે થાય છે, એમ બે જેમ છે એમ જે પ્રકાર છે એ પ્રકારે એને સમજવું, જરાય આગું પાછું કરે તો આખું તત્વ ફરી જશે. પર્યાયનો વિષયમાં આગું પાછું કરે તો તત્વ ફરી જશે, દ્રવ્યના વિષયમાં આગું પાછું કરે તો એ તત્વ ફરી જશે, તત્વ ફરી જશે એટલે ગ્રહિત મિથ્યા થઈ જશે, અગ્રહિત પણ રહેશે નહીં. કેવું? બુદ્ધિપૂર્વક ઊંધું સમજાણું હોવાથી, બુદ્ધિપૂર્વક કલ્પના કરીને ઊંધું ગ્રહણ કરેલું હોવાથી ત્યાં એને ગ્રહિત મિથ્યા થાય છે, સૂક્ષ્મપણે ગ્રહિત થાય છે, થાય છે ગ્રહિત નો પ્રકાર. એટલે સમજણમાં આવેલા જીવની જવાબદારી બહુ છે. બુદ્ધિપૂર્વક જેટલા લાકડા ઊંધા નાખે એ બુદ્ધિપૂર્વક સવડા કરે ત્યારે પુરુષાર્થ નો વારો આવે, નહીં પુરુષાર્થ ની જાગૃતિ નો વારો આવે નહીં. એટલે જ્યાં બુદ્ધિપૂર્વક વિષય સામે આવે ત્યારે બહુ જવાબદારીથી એને એની સમજણ કરવી પડે છે, એવો વિષય છે. ગંભીર મોટી ચીજ નો વેપાર છે, મોટી રકમ નો આ વેપાર છે, મોટી રકમના વેપારમાં નુકસાની પણ મોટી ને નફો પણ મોટો. શિંગાળિયાની લારી લઈને ઉભો હોય કે શાકભાજીની લારી લઈને ઉભો હોય, 200 રૂપિયાનો માલ હોય એમાં 2000નું નુકસાન ન જાય તો 2 લાખનો તો વિચાર કરવાનો સવાલ રહેતો નથી. આ તો કરોડોનો વેપાર છે, નુકસાન પણ અનંતુ ને નફો પણ અનંતો, એવો વેપાર છે. મુખ્યતા કહીએ છીએ ભર્યાયની, એકમાં મુખ્યતા કહીએ છીએ દ્રવ્યની, આમાં છે શું મુખ્યતા ખરેખર કોની? કે બે ની મુખ્યતા છે પણ બે ની મર્યાદા જુદી જુદી છે. મુખ્યતા બે ની છે, પર્યાયમાં પર્યાયની મુખ્યતા 15મી ગાથામાં કરી, જીન શાસન કહી દીધું, સમસ્ત જીન શાસન અહીંયા છે. આ જે સ્વાનુભવ છે એમાં આખું જીન શાસન સમાય છે. સર્વ જીન શાસન નું કોઈ કેન્દ્ર સ્થાન હોય તો આ સ્વાનુભવ છે, એમ કરીને વાત મુખ્ય કરી નાખે. તો પણ જે સર્વનો શિરોમણિ એવો પરમાત્મા છે અંદરમાં, એની જે મુખ્યતા છે એ મુખ્યતા તો અકબંધ રાખી છે એમને, એ મુખ્યતાને તોડીને આ મુખ્યતાને કહી દીધી છે એમ તો બિલકુલ નથી. એ વાત સાથે સાથે તેમ એ મુખ્યતા કોઈ અન્યથા પ્રકારે કરી જાય ને આ જૈન શાસનને ન સમજે, વેદનની મુખ્યતામાં ન આવે તો પણ એ કલ્પના માત્ર છે, એથી કાંઈ કાર્યની સિદ્ધિ થતી નથી. એ વાતને સમજાવે છે. આ તો કુદરતી વાંચતા વાંચતા આવા 2-3 બોલ આવ્યા છે, 514 ને 544 ને. એટલે આવો વિષય ક્યારે સંપૂર્ણ છે આપણને ખબર નથી, આટલા વખત વારંવાર સાંભળવા જતા હતા પણ આવો વિષય ક્યારે આવ્યો છે એ બહુ ખ્યાલમાં નથી. એક વખત બહેનશ્રીના વચનામૃતમાં પર્યાયનું વેદન અને દ્રવ્યનો આશ્રય, આશ્રય વેદન પર્યાય એ વિષય ચાલેલો, પણ આટલો બધો સ્પષ્ટ નહીં ચાલેલો. એક વખત મલાડમાં જે 20મો બોલ ચાલ્યો ત્યાં એમ કહ્યું કે અહીંયા જ્યાં વેદન મુખ્ય છે ત્યાં વેદનની અપેક્ષા એ ત્રિકાળી ગૌણ છે, એવું કહ્યું ત્યારે ભડકાતા બધા સાંભળતા. આજે ગુરુદેવ ત્રિકાળીને મુખ્ય કહે છે એ આજે ગૌણ કહી દીધું, પણ ભાઈ વેદનની અહીંયા વિવિક્ષા ચાલે છે અને વેદનમાં ક્યાં ત્રિકાળી આવે છે? વેદનમાં તો એ ગૌણ રહી જાય છે, વર્તમાન વેદન જ મુખ્ય વર્તે છે. જેમ પહોંચવાનું સ્થાન ગૌણ કરીને અત્યારે બને એટલો ઝડપથી ચાલવું, અત્યારે બને એટલો ઝડપથી ચાલવું, પૂરી શક્તિથી ઝડપ મારી વધારવું, એવી જે મુખ્યતા કરે છે ચાલનારો ત્યાં એને જ્યાં પહોંચવું છે તો લક્ષ્મણ ગૌણ પડ્યું છે. ત્યાં તો અત્યારે તો એને ચાલ ઉપર જ ધ્યાન દેવું પડે છે, એ રીતે મુખ્ય કરે છે પોતાની ચાલ. લક્ષ તો ત્યાં છે પણ ગૌણ છે ત્યાં, લક્ષ જેટલી ચાલ મુખ્ય છે એટલી ત્યાં એ મુખ્ય નથી થતું.
ચાલ નહીં,
આમ તો મુખ્ય છે, નહીતર તો ચાલ ક્યાંથી આવે? છતાં તે આ પ્રકાર નથી ને, અહીંયા આ પ્રકાર નથી. જ્યાં જે મુખ્યતા નો પ્રકાર છે ત્યાં તે મુખ્યતા નો પ્રકાર નથી. ભાઈની પ્રકાર જે પ્રકારાંતર છે કે નહીં એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. બી નો પ્રકાર જુદો જુદો છે મુખ્યતાનો. એ જે પ્રકાર છે એ પ્રકાર જેમ છે એમ બરાબર સચવાઈ રહેવો જોઈએ, નહીતર આખું તત્વ ફરી જશે. એટલે એમ કહે છે કે નહીં ચાલે. જે નહીં ચાલે શબ્દ આવ્યો છે ને એ એના માંથી આવ્યો છે કે બીજી રીતે ચલાવવા જઈશ તો આખું તત્વ ફરી જશે, તત્વનું જ ખૂન થશે, એમાં તો બીજું કઈ નહીં થાય. એવી રીતે વાત આવે છે. પ્રકાર પણ એક છે વેદન વાળા ને, એ પણ પ્રકાર એક છે એની અહીંયા પ્રસિદ્ધિ કરવી છે, સ્પષ્ટ કરવો છે વિષય. નહીતર તો કલ્પના એ ચડી એ ખ્યાલમાં આવે છે, એ સમજાય છે તો બરાબર છે. ભલે ગ્રહ નો આશ્રય કરાવવા પરિણામ ને ગૌણ કર્યા, એમ કરીને જુઓ ગૌણ કરાવે છે ભલે કરીને, પણ કેવું છે એટલે આ ગૌણ છે. પણ કહીને શું કેવું છે કે ભલે દ્રવ નો આશ્રય કરાવવા સર્વ પરિણામ ને ગૌણ કર્યા, કેવળ જ્ઞાન પર્યંત ના, પણ એ પરિણામ ક્યાં જતા રહે? પણ અહીંયા જે વેદન ચાલે છે જાય ક્યાં એમ કે છે. વેદન ચાલે છે એ તો વર્તમાન મારું સાક્ષાત મોક્ષ માર્ગ નું પરિણામ છે, એ ક્યાં જાય કે છે, કે એ ક્યાંય ચાલ્યું જાય નહીં, એ ક્યાં જતા રહે એ પ્રશ્ન છે. એ પરિણામ અસ્થિરૂપ વેદાય તે ક્યાં જાય? જોયું અસ્તિત્વ અહીંયા લીધો છે, અસ્તિત્વ ગ્રહણ કરે છે ને ત્યાંથી. એ પરિણામ અસ્થિરૂપ વેદાય છે જાય ક્યાં કે છે, તું ઉડાડે એમ કેવી રીતે? હા ઉડાડ, અસ્થિરૂપ છે, અસ્થિને ક્યાંથી ઉડાવીશ? તો વેદની અસ્થિ છે, આ પ્રશ્ન ને મુખ્ય છે, એની અસ્થિથી મુખ્ય છે. એમ છે કે મોક્ષ માર્ગી ધર્મી જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના પરિણામમાં શુદ્ધ જ્ઞાન, સમ્યક દર્શનમાં શુદ્ધ દ્રષ્ટિ અને ચારિત્રમાં વિતરાગતા વેદન રૂપે અનુભવ રૂપે પ્રસિદ્ધ છે. વેદન એટલે અનુભવન, અનુભવન એટલે આસ્વાદ, ભાવનો આસ્વાદ, દ્રવ્યનો આસ્વાદ નહીં. જેમ કોઈ એમ કહે કે ભાઈ કાજુ તમે ખાધા ને ઘી તમે ખાધો, ઘી મોળા હતા ને કાજુ પણ મોળા હતા, બે ની મોળાશ એક સરખી કે જુદી જુદી? કહેવાય તો બે ની મોળાશ. હે, મરચું પણ તીખું ને મરી પણ તીખા, બે ની તીખાશ એક સરખી કે જુદી જુદી? કે જુદી જુદી. એમ જે જુદાપણું છે એ સ્વાદ થી જે જણાય છે ત્યાં, એ સ્વાદ નો વિષય છે, અનુભવ નો વિષય છે. એમ સમ્યક દર્શન, આત્માનું સ્વસંવેદન રૂપ આત્મજ્ઞાન અને આત્મામાં સ્થિરતા રૂપ જે સ્વરૂપ આચરણ, એવું જે સાધક પરિણામનું જે સાધકપણાનું જે અનુભવન છે એ વેદન ગોચર થાય છે, એને સાધકપણું કહ્યું છે. મૂળમાં જેને સાધકપણું કહ્યું છે એ શ્રદ્ધાએ જ્ઞાને અને આચરણે કરીને આત્માને જે સેવે છે અને સાધે છે તે સાધક છે. એવું જે સાધવું થયું એ ક્યાં રહ્યું? કે વર્તમાન અનુભવનમાં રહ્યું, વર્તમાન વેદનમાં રહ્યું. એની અસ્થિ છે એમ કે છે, એનું અસ્તિત્વ છે, એનું એક નક્કર અસ્તિત્વ છે, એને તું ક્યાં ઉડાવીશ? કે એ જાય ક્યાં? કે એ ક્યાંય જાય નહીં. ક્યાં ઉભો છે ધર્મી જીવ? ધર્મી જીવ શું છે? સાધક છે, એને થોડો રાગ પણ છે અને થોડી વિતરાગતા પણ છે. મિથ્યા દ્રષ્ટિને એકાંતે રાગ છે, વિતરાગતા ઉત્પન્ન નથી. સર્વજ્ઞ પરમાત્માને એટલી વિતરાગતા છે, રાગનો જરાય અંશ નથી અરિહંત અને સિદ્ધ પરમાત્માને. હવે ચોથા ગુણસ્થાનથી માંડીને મુનિ દશા પર્યંતના જે સાધક જીવો છે એને રાગ પણ છે અંશે, એટલે રાગાંશ પણ છે પરિણામમાં અને વિતરાગાંશ પણ છે. ક્યાં ઊભો છે ધર્મી સાધક જીવ એમ જો પૂછવામાં આવે તો એ પોતાના વિતરાગી વેદનમાં ઊભો છે, રાગમાં ઊભો નથી એમ કહેવાય છે. એ એની હસ્તી ત્યાં છે એમ કે છે. અસ્થિ શબ્દ લીધો છે ને, અસ્થિરૂપ વિલાય છે. શું કે છે? એ પરિણામ અસ્થિરૂપ વિલાય છે, એ એનું સાધક પણ છે. એ ક્યાં જાય એને ઉડાડવાનો પ્રશ્ન રહેતો, એ રાખીને વાત છે. એટલે એમ કહ્યું છે કે ધર્મી રાગ હોવા છતાં રાગમાં ઉભો નથી, એ વિતરાગતામાં ઉભો છે. પર્યાય અપેક્ષા એ વિતરાગતામાં ઉભો છે અને દ્રવ અપેક્ષા એ આત્મામાં ઉભો છે, અથવા સમુચ્ચય પણ એ આત્મામાં ઉભો છે એમ કહેવામાં આવે છે. ભલે દ્રવનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે, એ પરિણામ ક્યાં ચાલ્યા જાય નહીં, એ પરિણામ અસ્થિરૂપ વિદાય તે ક્યાં જાય એમ પૂછે છે. ક્યાં જાય એમ કે છે, જોર દેવું છે એટલે પ્રશ્નચિહ્નમાં એ વાતને લે છે. આહા, આ તો આત્મા પોકાર કરે છે, જોયું, અંદરથી વેદન પોકારે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે, એ વેદન મને મુખ્ય છે. આમ અંદરથી આત્મા પોકારે છે, કેવી ભાષા આવે છે કે ઓહો, આ તો આત્મા અંદરથી પોકારે છે એમ કે છે. વાતને હંતાડીને ગોપવી નથી એમ કે છે, પુકાર કરે છે અંદરથી આત્મા. આ પણ એક અમારો વેદનનો પુકાર છે. માણસને, કોઈ પણ જીવને, માણસને કોઈ પણ જીવને વેદના જ મુખ્ય છે. પછી સાતાની હોકે અસાતાની સુખ ગુણ છે ને, એનામાં સુખ ગુણ છે અને એ જે સુખ વેદન છે, એ સુખ વેદન છે એ દરેક જીવને મુખ્ય છે, એટલે વેદન જ મુખ્ય છે. આ રોગ થાય છે, અસાતાની વેદના ને પીડા થાય છે શરીરમાં. કેટલી મુખ્ય કરે છે એને, કે એને એમ થાય છે કે આ એક મટે એટલે બસ, બસ બીજું કઈ મારે નથી, એક આ મટે ને એટલે બસ. એની ઈ વ્યાધિની ઉપાધિ એટલી કરે છે કે એને જાણે યાદ પરિણામ ચોંટેલું ને ચોંટેલું રહે છે. જ્યાં સુધી વેદના ખસતી નથી ત્યાંથી પરિણામ ખસતું નથી. એ વેદના સર્વસ્વ થઈ જાય છે ત્યાં, કે કોઈ પણ રીતે આ મટે તો સારું એમ સર્વસ્વ પણ વેદે છે કે નહીં, એવી એક વેદનની મુખ્યતા છે. અહીંયા અંદરથી સુખનું વેદન પ્રગટ્યું છે. ધર્મીને સાધકને સુખ ગુણ શુદ્ધ થઈને પરિણામમાં લાગ્યો છે. આ જે દુઃખ છે એ સુખની ઉલટી પર્યાય છે, સુખ ગુણની વિપરીત પર્યાય છે. એને સવળી કરવાનું આ વિજ્ઞાન છે, બીજું આમાં કાંઈ નથી. ધર્મ છે એ કોઈ રૂઢિ રીત રિવાજ કે ઓર્થોડોક્સી, એ સુખ ગુણ જે ઉલટો પરિણમીને દુઃખનુભવ રૂપ થાય છે, દુઃખાનુભવ રૂપ થાય છે, એને સમજીને સુલટો કેમ કરવો, એનું નામ ધર્મ છે. ધર્મ એ કોઈ રૂઢિવાચક શબ્દ ભલે હો, પણ વસ્તુનો સ્વભાવ છે આ તો, સુખ ગુણ એનો સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. એ સુખ કેવી રીતે થાય, સુખી થવું હોય, ઘણી વાર ગુરુદેવ પ્રવચનની શરૂઆત એવી રીતે કરતા, જેને સુખી થવું હોય એને માટે આ વાત છે એમ કરીને શરૂ કરતા. સુખી થવું એટલે હું રૂપિયા કમાવાની વાત છે એ વાત નથી. અહીંયા લૌકિક ભૌતિક સુખનો એ વિષય નથી, એ તો દુઃખનો વિષય છે. અહીંયા અંદર થી આત્માનું સુખ ને શાંતિ કેમ પ્રગટે એની વાત છે. તો કે છે કે અંદર થી આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ્ય છે જેમાં અનંતી વિતરાગતા અનંતું સુખ ને અનંતી શાંતિ ભરી છે એનું લક્ષ્ય કરે છે કે હું આવો છું ત્યાં મને વિતરાગતા અને શાંતિ ને સુખ વેદનમાં આવે છે. કોઈ પણ હાલત હોય બહારમાં પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ ગયા હોય તો પણ અંદરથી વિતરાગી શાંતિ વેદનમાં આવે છે એ વેદન મને મુખ્ય છે. વેદનની અપેક્ષા એ જોવામાં આવે તો એ વેદન જ મને મુખ્ય છે, બીજું કઈ મને મુખ્ય હશે. એ રીતે અહીંયા પર્યાયના વિષયમાં કથંચિત મુખ્યતા કયા પ્રકારે છે એનું નિરૂપણ છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.